તારીખ 5/1/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 448 અને 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 246.
રાગાદી ભાવ છે તે પણ જીવ નું સ્વરૂપ નહીં હોવાથી જીવ નથી. અને જે જીવ નથી તે સર્વ અજીવ છે.
બરાબર.
એ તો શબ્દાંતર જ છે. જીવ નથી તે બધા અજીવ છે. મિથ્યાદ્રષ્ટિ જીવો જીવ અજીવ નો ભેદ જાણતા નથી. જીવ થી જુદા એવા બધા જે કોઈ અજીવ છે એ જીવ થી જુદા છે એવો તફાવત એવો ભેદ મિથ્યાદ્રષ્ટિ જીવ જાણી શકતો
નથી,
જાણતો નથી. કેમ જાણતો નથી? કે એને અજીવમાં જ પોતાપણાની બુદ્ધિ છે. રાગાદી ભાવમાં પણ પોતાપણાની બુદ્ધિ છે અને દેહાદી સંયોગોમાં પણ એને પોતાપણાની બુદ્ધિ છે. અને એક વાત બુદ્ધિ કે જે સાધુ જીવ અને અજીવના ભેદને જાણે તે સંયમના સ્વરૂપને કેવી રીતે જાણે? સાધુ છે એ મુખ્યપણે સંયમ ગ્રહણ કરે છે. તો સંયમ નું સ્વરૂપ છે એ જેને ખબર ન હોય એ સંયમ પાળવો શું જાણે? સંયમ નું સ્વરૂપ તે કેમ જાણતા નથી? કે જીવ અને અજીવના સ્વરૂપનું જેને જ્ઞાન નથી કે સંયમના સ્વરૂપને કેવી રીતે જાણે? ભલે અમને જીવ અજીવની ખબર ન હોય પણ અમે રક્ષિત સંયમ બરાબર પાડીએ તો અન્ય નથી માને એમાં કઈ ફેર રહેતો. કેમ કે જીવ અને અજીવના જુદાપણાનો આત્માના અસ્તિત્વની વાત છે પણ આત્માનું જળ પદાર્થ જળ રજકણ કુંદળ રજક અને રાગાદી વિભાવ થી ભિન્નપણું છે એ વાત ક્યાંય નથી. બૌદ્ધ માં છે એ પર્યાયાર્થી સ્થાપેલું પણ એ તો કોઈ એક અંગ ને આખો પદાર્થ આત્માનો ભ્રમ છે એમાં. એટલે કઈ એમાં જૈન દર્શન કે છે એમ આવી ગયું
એમ નથી
એવું વિચારવા જેવું
નથી.
એટલે અહીંયા આવ્યા પછી પણ અસ્તિત્વ થી કોઈ વાત જૈન કરતો હોય વૈજ્ઞાન જે મૂળ છે ભૂલી જતો હોય તો એ જ ભૂલથી વિધિ ની હાથમાં આવે. કેમ કે આત્માની સાધન વિધિ સાધનની વિધિમાં જ્ઞાન છે મુખ્ય છે. જ્ઞાન છે આત્માદી આત્મસ્ય સાધનાદી નિધો જ્ઞાન એકમ કારણ. જ્ઞાન મુખ્ય છે એટલું નહીં, જ્ઞાન એક જ કારણ છે એમને
બરોબર,
બીજું નહીં. દ્રષ્ટિનો વિષય અસ્તિત્વ છે, દ્રષ્ટિનો વિષય નિર્ભેદ સત્તા છે, અભેદ સત્તા છે. અને અવલંબનમાં જે કઈ ઠેસ દેવી છે એ હયાતી ઉપર દેવી છે, જોર દેવું છે એ હયાતી ઉપર દેવી છે. એટલે અસ્તિત્વનો વિષય આવે છે અધ્યાત્મ નિરૂપણમાં, અસ્તિત્વનો વિષય આવે છે. પણ જુદા પડ્યા વિના એ કાર્ય નહીં થાય.
બરાબર,
ન્યાયનો વિષય તો બહુ બળો છે અને ચારે પડકેથી ન્યાય મળે એમાં કાંઈ વાંધો કે વિરોધ ઉઠાવવાનો કારણ ન હોવા જોઈએ.
બરાબર,
તો પણ વિધિનો વિષય જે સૂક્ષ્મ છે એને એની સૂક્ષ્મતાથી પોતાને ગ્રાહ્ય થાય અને ઉતારે થાય એ પ્રકારે એને અંગીકાર કરવો જોઈએ. સમજવો જોઈએ એટલું નહીં, સમજીને અંગીકાર કરવો જોઈએ. 450 કે એકાંત દુઃખના જોરથી રાગથી છૂટો પડી શકે એમ બનતું નથી. પણ દ્રઢ દ્રષ્ટિના જોરથી રાગથી છૂટો પડી શકે છે. શું કહેવાય? બરાબર, એક ન્યાય એવો છે કે એને દુઃખ બતાવવામાં આવે તો પણ ઉભો ફરી જાય. જોવાય સંસાર એકાંતે દુઃખનો મોટે ભાગે તો જીવો પીડિંચમાં જાય છે, આ પીડિંચ ગતિના દુઃખ દો. ત્યાં પણ સમની પંચેન્દ્રિય પ્રાણી ઓછા છે, બાકી અસમની પંચેન્દ્રિય ચારેન્દ્રિય ત્રણેન્દ્રિય બેન્દ્રિય કે દિનનો મોટો દરિયો પીડ્યો છે એમ એને દુઃખ બતાવે તો સંસારી પ્રાણી દુઃખથી બીતો હોય એવી યોગ્યતા વાળો હોય એ થોડો પછાટ પામે છે, ઉભો રહી જાય છે કે આ માર્ગે આગળ વધવા જેવું નથી, કે જેના પરિણામમાં દુઃખ છે, નરક પશુ ગતિ થાય એવા પરિણામ થાય કરવા જેવા નથી. આત્મ ધ્યાન અને રુદ્ર ધ્યાનના પરિણામ ધંધા વેપાર પરિણામમાં એ જ જાતિ થાય. ધંધો વેપાર અને કુદેવાદીનું અનુસરણ એ મુખ્યપણે આર્ત ધ્યાન અને પશુગતિનું કારણ છે, સિરિયસમાં જવાનું કારણ છે. કહે છે કે એક ન્યાય છે, કોઈ જ યોગ્યતાવાળા જીવ માટે એને તે સ્થાનમાં અટકાવી દેવા માટે એક ન્યાય છે. પણ એ ન્યાયનો કોઈ એવો એકાંત નથી કે એનાથી રાગથી ભિન્ન પડી જાય.
બરાબર,
રાગથી ભિન્ન પડવા માટે તો રાગ રહીત એવું જે આત્મ સ્વરૂપ છે અથવા કેવળ જ્ઞાનરૂપ જે આત્મ સ્વરૂપ છે, માત્ર જ્ઞાનરૂપ જે આત્મ સ્વરૂપ છે એને ઓળખવું પડશે.
બરાબર,
એને ઓળખા વિના અને એનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વિના ત્યાં ભેસ દેવી છે, અસ્થિ ઉપર હયાતી ઉપર ભેસ દેવી છે. પ્રત્યક્ષ આવો છો, એ જ્ઞાનમય ભાવ સ્વરૂપ છે, સ્વભાવ સ્વરૂપ છે, એટલે શું છે કે ન્યાય થી તો વિભિન્ન પ્રકારની યોગ્યતા વાળા જીવોને તાત્કાલિક અસર કરવા માટે પર્યાયમાં ઉભેલો હોવાથી પર્યાયાર્થી નો ન્યાય એને ચોંટ મારે છે, અસર કરે છે. પણ એ તો એના વધી ગયેલા રોગની માત્ર તાત્કાલિક દવા છે. દવામાં બે પ્રકાર છે. બહુ રોગ લીધો હોય તો એ રોગની અંદર જે લાંબે ગાળે રોગનો અભાવ કરવા માટે, મૂળથી રોગનો અભાવ કરવા માટે જે દવા આપી હોય એનો પ્રયોગ નથી કરવાનો. તાવ છે, 105-106 ડિગ્રીનો તાવ ચડે ત્યારે તાવને મૂળથી કાઢવાને બદલે પહેલા 1 ડિગ્રી એની નીચે આવે એ જરૂરી છે.
બરાબર,
નહીં તો વિકૃતિ થવાનો સવાલ ઉભો. એમ જે દ્રવ્યાયાર્થી નો ઉદ્દેશ છે એ એને અસર નહીં કરે, ત્યાં એને કામમાં નહીં આવે. ધસમસતો સંસાર બાજુ ધસતો જીવ હોય એને પર્યાયાર્થી નો ઉદ્દેશ તાત્કાલિક અસર કરતા નીવડે છે. ઉભો રહે, મરી જઈશ, તું સુખ લેવા દોડે છો પણ દુઃખના દરિયામાં દુઃખ તો એને જોતું નથી, જાય છે સુખની વાંછાથી. એક વાત શું કહે છું, દુઃખ થશે આ નથી, દુઃખ વધશે આ નથી, દુઃખ મળશે આ નથી. જો હળવો પડે તો એને કહે છે કે ભાઈ, તારું સ્વરૂપ વિભાવથી રહીત અને સંયોગથી રહીત છે. પ્રસિદ્ધિ એને અસર નથી થતી. એમ યોગ્યતા જોઈને ઉપદેશના પ્રકાર ચાલે છે, એમાં વિભિન્ન પ્રકારના ન્યાયના ભેદો છે અને મૂળ જે રીત છે એ તો એને જ્યાં સુધી આત્મા ન આવે ત્યાં સુધી ઉપર ઉપરથી દવા મૂળ રોગ જતો એમ વિચાર કરી. મિથ્યા દ્રષ્ટિ જીવો જીવ અને અજીવનો ભેદ જાણતા નથી, તેથી તે કર્મકૃત સ્વાંગોને જ પોતાનું જાણીને તેમાં મગ્ન થઈ જાય છે. તેથી એ જીવો કર્મના નિમિત્તે કર્મ સદૃશ એવા જે પરિણામ કર્મની સાથે મેળ ખાય એવા પરિણામ કર્મ જેવા જે જીવના વિકૃત પ્રયા એ કર્મકૃત સ્વાંગોને સાચા જાણે છે, પોતાનું આવો બને છો અને તેમાં મગ્ન થઈ જાય છે. રાગાદી ભાવો કર્મકૃત ભાવો હોવા છતાં જે ક્રોધની જેવી પ્રકૃતિ છે પરમાણુમાં, આયા જીવને બિલકુલ એને અનુસરતો ભાવ તેને ક્રોધ ભાવ કહે છે. લોભની પરમાણુની જે પ્રકૃતિ છે એ બિલકુલ એવો જ મેળવાળો પરિણામ કરે ત્યારે જીવને લોભ થયો, ભાવના લોભ થયો એવું કહેવામાં આવે છે. એ કામ ક્રોધ લોભ રતિ અરતિ દ્વેષ વિગુફા આદિ જેટલા કોઈ કષાય ને 9-25 કષાયના જે ભેદો છે એ 25-25 પ્રકાર કર્મની પ્રકૃતિના સ્વાદને બતાવનારા છે. જેમ મરચું તીખું લાગે છે અને ગોળ ભેળો લાગે છે પણ એ સ્વાદ પરમાણુનો છે અને જીવનો એ ખરેખર સ્વાદ નથી. પણ બિલકુલ એવું લાગે જેવું મરચું તીખું હોય એવું જ અહીંયા તીખું જાય પરિણમન થતું હોય મને લાગે છે. ઠંડી શ્રી કૃષ્ણ જેવા પરમાણુની પર્યાય છે એવો જ અહીંયા અનુભવ થાય છે. મને ઠંડી લાગે છે. એ રૂપે પરિણામ હું ચૈતન્યથી અશક્ય છે, અસંભવિત છે, છતાં અજીવનો ભેદ નહીં જાણનારા એને ખરેખર પોતાનો સ્વાન માને છે, પોતાનું સ્વરૂપ માને છે, પોતાને લાગુ પડે છે એમ માને છે, પોતાને પોતામાં કઈક એની અસર થાય છે એમ માને છે. ઠંડીની અસર આત્મા ઉપર થાય કે ન થાય અત્યારે આ
ઠંડીની ઋતુ છે.
ઠંડીની ઋતુ છે, બહુ ઠંડી પડે છે, બહુ આત્માની એની અસર થાય કે ન થાય, આત્માને એનું જ્ઞાન થાય. જ્ઞાન સ્વરૂપે આત્મા ઠંડો થાય કોઈ પણ ડિગ્રી એ, કેમ કે શ્રી કૃષ્ણ એ તો સ્પર્શ ગુણની ક્રિયા છે. હું એવું ગુણ જ આત્મામાં નથી, એ કુદરતનો ગુણ છે. રૂપ રસ ગંધ સ્પર્શ એ તો કુદરતના ગુણો છે, ચૈતન્યમાં એવા ગુણો જ નથી. જેમાં જે ગુણ નથી તેની તે અવસ્થા, તે ગુણની અવસ્થા કેમ થાય? સ્પર્શનું જ્ઞાન થાય છે. ઠંડી વૃક્ષ સ્નિગ્ધ એ રોગે સ્પર્શનું જ્ઞાન થાય છે. આત્માના કોઈ સ્પર્શ ગુણની પર્યાય છે એમ બધું નથી. એટલે તો પરમાર્થી બંધન નથી એમ કહે છે. પરમાણુ પરમાણુ બંધાય છે, પણ જેમાં સ્પર્શ ગુણ નથી એને બંધાણી જોડાવું એમ કહે છે. એટલે આ દેહમાં આત્મા બંધારો છે એમ કહેવાય છે. તો પણ સમૂહની દ્રષ્ટિથી કથન માત્ર છે, આત્મા બંધાયેલો
છૂટો જ છે.
એ વાત સિદ્ધ થાય છે. પરમાત્માને દેહનો સંયોગ રહે છે અને મુક્તિ હોય છે. એમની જે ભાવમુક્ત દશા છે એમાં કોઈ પણ પ્રકારે પ્રતિબંધ નથી. તાર ઘાત્યા ગયા છે ત્યાં અંતરાય ગયો છે. કોઈ અંતરાય છે
નહીં.
નાના વર્ણી દર્શના વર્ણી ભૂમિને
અંતરાય
બે છે, ભલે શરીર હોય પણ આત્મા એમાં મુક્ત છે. એ તો પર્યાયો પણ મુક્ત છે. એટલે ભાવબંધની દશા ખલાસ કરી છે. અહીંયા દ્રવ્યબંધની દશા હોવાથી એને ભાવબંધનો આરોપ કરવામાં આવે છે.
બરાબર.
ને હવે બંધાય છે તે દ્રવ્ય પણ બંધાયું એમ કહેવામાં આવે છે. પણ ખરેખર જીવને રાગ બંધન છે, કર્મ બંધન ને શરીર બંધન નથી, પણ
રાગ બંધન.
રાગથી જીવ બંધાયેલો છે. વિતરાગ થાય તો બંધન તૂટે, તો બંધન મટે.
બરાબર.
રાગાદી ભાવો કર્મકૃત ભાવો હોવા છતાં કર્મની પ્રકૃતિ રૂપ એવા સ્વાદ વાળા એવા સ્વરૂપ વાળા ભાવો હોવા છતાં અને રાગાદી ભાવો જીવના મૂળ સ્વરૂપ સાથે નહીં મેળ ખાવનારા, બિન પડનારા એટલે મેળ નહીં ખાનારા એવા ભાવો હોવા છતાં, એટલે જીવ સ્વરૂપે નહીં હોવા છતાં, એટલે કે અજીવ સ્વરૂપે હોવા છતાં એને જીવ ઓળખતો નથી. હું કરું છું એમાં અભેદ થઈ જાય છે, ભાવથી અભેદતા કરે છે. એવી એની સ્થિતિ છે કે એને પોતાના ભાવો જાણે છે. પોતાના ભાવો જાણે છે એટલું નહીં, તેમાં તે લીન થઈ જાય છે. જીવો તેમાં લીન થઈને વર્તે છે. તેવા અજ્ઞાની જીવોને, એવી સ્થિતિમાં રહેલા જીવોને ધર્મી જીવો, ભિન્ન પડેલા જીવો, મોક્ષ માર્ગે ચડેલા જીવો આત્માનું યથાર્થ સ્વરૂપ બતાવીને, તેનો ભ્રમ મટાડીને, તેને ભેદ જ્ઞાન કરાવીને, શાંત રસમાં લીન કરી સમ્યક દ્રષ્ટિ બનાવે પદ્ધતિ સરવા. કે છે કે એવા અજ્ઞાની જીવોને જેણે આત્માને જાણ્યો છે એવા ધર્મી જીવો આત્માનું સ્વરૂપ બતાવે છે. આત્માનું સ્વરૂપ તે જ બતાવી શકે કે જેણે આત્માને મૂળથી સ્વભાવથી અને વેદનથી જાણ્યો. એ સિવાય આત્મ સ્વરૂપને બતાવી શકવા કોઈ સમર્થ નથી. કલ્પના પ્રાપ્ત જીવો આવો આત્મા છે, આવો આત્મા છે, આવો આત્મા છે એમ કલ્પનામાં લેવા લઈને કહેનારા કલ્પના પ્રાપ્ત જીવો આત્મ સ્વરૂપને યથાર્થ પ્રકારે બતાવી શકવા સમર્થ નથી. કેમ કે જેણે પોતે જોયો નથી એ બીજાને બતાવે, એ તો અનાથ સનાથ, બીજાને સનાથ, પોતે અનાથ હોય ને બીજાને સનાથ કરવાની વાત કરે છે. પોતે લાચારીને દીનતા કરતો હોય ને બીજાને કરોડોના દાનનો ઉપકાર કરવાની વાત કરે છે. હું ભીખ માંગુ છું તો ક્યાંથી દાન દેવા, હું તો માગે છો
બરાબર,
દેવાની વાત ક્યારે, લેવાની વાત છે. એવા અજ્ઞાની જીવોને ધર્મી જીવો આત્માનું યથાર્થ સ્વરૂપ બતાવી તેનો ભ્રમ મટાડી એને દેહાદી અને રાગાદીમાં પોતાપણાનો ભ્રમ થયો છે અને તેથી તે રાગાદીને ઈષ્ટ જાણે છે, દેહાદીના પાલનને પણ એ ઈષ્ટ જાણે છે. ક્યાં સુધી ઈષ્ટ જાણે કે શાસ્ત્રમાં પણ એમ લખ્યું છે, શરીર સારું રહે તો ધર્મ સાધન સારું સાધન. ખરેખર ધર્મ નું સાધન છે કે જીવ જીવ નું સાધન થાય, દેહ જળ છે કે જીવ છે, ત્યાં કઈક બીજું કહેવા માંગે છે અને તને કઈક સમજાય છે
બીજો
એ બરાબર. બાહ્ય સંયમ ની અંદર મનુઓને જ્યાં મન વચન કાયાથી પૂર્ણ સંયમ પાળવાનો હોય છે ત્યાં એ આહારનો પણ જો ત્યાગ કરે તો એ શરીરનું આ શરીરાદીનું જે આચરણ છે એ યથાર્થ પ્રકારે એ આચરણમાં રહી ન શકે. આહાર છોડે તો એને જે અહિંસકપણે રહેવું જોઈએ. ચાલો પાંચે મહાવ્રતમાં પેલો અહિંસા અહિંસા મહાવ્રત છે એવું ન થાય
બરાબર.
કેમ કે જો ચાલવું છે જોઈને ચાલવું છે, જોઈને ચાલવામાં જો કોઈ ઠેકાણે પડે તો ઠીક છે, એને પોતાને જ લથડી આવતા હોય તો ગમે ત્યાં પડી જશે. એટલા અશક્ત હોય કે હાલતા ચાલતા ગમે ત્યાં પડી જશે. તો બીજા જીવનની જે યતના રાખવી છે ચાલવાના એ ક્યાંથી રહેશે? તો એક દોષ નિવારવા બીજો દોષ થશે. એવા જેટલા કોઈ શરીરના શરીરની ક્રિયાથી જે સંયમ રહે છે એ સંયમની અંદર જ્યાં સુધી છદમસ્ત છે ત્યાં સુધી એને બાધા પહોંચે નહીં. એટલા માટે એને ઊંડો આહાર અલ્પ આહાર લેવો યોગ્ય છે. મુનિ પેટ ભરીને કદી જમે
નહીં, પાંચ વસ્તુ નહીં વસ્તુ છોડી દે પડે ચાર
પણ એ સ્થિતિ જેવી છે. તમે ઉભા ઉભા એમ દેખાડો
બરાબર.
બુફે ની અંદર કોન્ટ્રેક રાખે છે ને ભોજન પીરસવા એમ કે જો તમારે બેઠા બેઠા તમારા મહેમાન ને જમાડવા હોય તો અમારી થાળીના 15 રૂપિયા ને ઉભા ઉભા જમાડવા હોય તમે એ જ મેનુ આપો તો 10 રૂપિયા એક તૃતીયાંશ તો એ રીતસર પૈસા ઓછા લે છે
બરાબર.
બગાડ નહીં લે છે, એક તૃતીયાંશ માણસો ઓછું નથી ખાતા પણ જે બેસીને ભરપેટ ખાઈ શકે એવું ઉભા ઉભા ખાઈ શકે નિયમ છે. બગાડ બગાડ નો હિસાબ ગણી લઈએ છીએ, એક પ્રત્યે ભાવ ઉભો હોય છે. નિરાતે જમાવે, બેસીને જમાવીને ખાય, લોકો ખાવાની વૃત્તિથી ખાય, સંયમ ના અર્થે એમ કે છે કે શરીર આદ્ય પૂરું ધર્મ સાધન એમ ત્યાં કહ્યું, પણ શરીર ધર્મ સાધન છે માટે ખરખા એ વૃત્તિ તારી સ્વસંતુલિત છે ને એ નવા વિચાર છે. આ પરિસ્થિતિ જેને ખાવાના પરિણામમાં વૃદ્ધિના પરિણામ છે, તીવ્ર આસક્તિના પરિણામ છે, અને જે મિષ્ટ આહાર આદિમાં એ પરિણામથી રસથી આહાર કરે છે એને બીજા રાગાથી રોકી શકવાનો પ્રશ્ન રહેતો
નથી.
કુદરતી છે, શરીર સારું હોય તો ધર્મ થાય, એવું હોય તો રોગી ને તો ધર્મ જ ન થાય. પણ ધર્મ તો કોઈ પણ હાલતમાં થાય, એટલો રોગ વિધો હોય કે ઝાડ તૂટી ને પ્રાણ છૂટવાનો અવસર દેખાય, બસ ગઈ હોય તો પણ ધર્મ ના કરી શકાય છે, એટલો આત્મા તંત્ર છે. શરીર ને ક્રશ કરનારા હોય છે એને એમ કે છે, પણ શરીર ને ક્રશ કરીને શું કરે છે? શરીર તો પેલું ધર્મ નું સાધન છે. શરીર પહેલું ધર્મ નું સાધન કે એટલે શરીર ને હરતું ઘટું કરો એવું કહેવાય? ન્યાય ના તો ન્યાય ની મર્યાદા છે, ન્યાય ના પ્રકરણ માં એક ન્યાય નહીં હોવાથી અને અનેક ન્યાયો હોવાથી સર્વ ન્યાયો માં પોતપોતાની મર્યાદા છે. એ મર્યાદા ને જો સમજવામાં ન આવે તો ન્યાય અન્યાય રૂપે પરિણમી જાય. લઈ જવું, દોડી જવું, આત્માના પરિણામ ને નીન કરી નાખે, દોડીને લઈ જાય, અન્ન કરે, એવો મૂળ ધાતુનો અર્થ છે.
બરાબર.
એટલે સર્વ ન્યાયોમાંથી આ દ્રષ્ટિકોણ સચવાય રહેતો હોય અથવા સર્વ ન્યાયોનું કેન્દ્ર સ્થાન આ ન્યાયમાં આવતું હોય, સર્વ ન્યાયોનું કેન્દ્ર આ હોય, એનો કેન્દ્ર દ્રષ્ટિકોણ આ હોય, તો એ ન્યાય ન્યાયના સ્થાનમાં છે ને, નહીં તો ન્યાય અન્યાય કરશે, ન્યાયથી જ અન્યાય થશે. સરવાળે આત્મામાં આવવાનો ન્યાય પોસાય છે કે એનાથી આ ન્યાય પાછો વિરુદ્ધ જાય છે ક્યારેક પણ? એકાંત દુઃખ ના દૂર થી તું જુદો નહીં પડી શકે. એમાં તો તને ભય થયો, જન્મ થશે, મરણ થશે, અસાતાના દુઃખ થશે, રોગ ના દુઃખ થશે, મારવા કાપવા વાઢવાના દુઃખ થશે, નરકમાં. તો એ તો ભય થયો, તો ભય પોતે નિકાળ છે. તો હું કઈ ભય કરાવવા માટે કહ્યું, ભય પોતે વિકર દશા છે. જ્યાં વિકરાગ દશા કરવી છે ત્યાં તો રાગ નો નાશ કરવો છે, નહીં ભય નો પણ ત્યાં નાશ કરવો છે. જ્યાં પોતાના સ્વરૂપ ને ઓળખીને નિશંક થાય છે, જ્યાં શંકા ત્યાં અગનશંકા, જ્યાં શંકા છે ત્યાં ભય છે. ભય હતો તો ભય નો તને ન્યાય આપ્યો, ડર બતાવ્યો કે આમ થઈ જશે, તને આમ થઈ જશે, તને આમ થઈ જશે. એ ન્યાય મર્યાદિત છે. ઘણો તેવ કષાય ની અંદર એવા માથા પરિણામમાં આગળ વધી ગયો છે, અને તને ખબર નથી કે સુખ લેવાને બદલે તને ઘણું દુઃખ પ્રાપ્ત થશે આ પરિણામના પર. એટલે ત્યાં તને રોકી રાખવાની વાત છે, ત્યાંથી પાછો હટાવી લેવાની વાત છે. પછી કઈ તને ભયાન્વિત કરીને ધર્મ કમાડવો નથી, પણ તને ધર્મ કમાડવામાં તો નિર્ભય કરવો છે.
બરોબર,
પોતાના સ્વરૂપ વિશેનો જે ભ્રમ થયો છે તે ભ્રમ પણ મટાડીને, વેદજ્ઞાન કરાવીને, રાગ ને શરીર થી જુદો આત્મા છે એવું જુદાપણાનું જ્ઞાન કરાવીને, શાંત રસ સ્વરૂપ આત્મા છે અંતે, અને શાંત રસમય જીન માર્ગ છે, આત્મ માર્ગ છે, એમાં એને સ્થિર કરાવે છે, લીન કરાવે છે, અને એને સમ્યક દ્રષ્ટિ ધર્મી બનાવે છે. ધર્મી જીવ બીજાને શિષ્ય બનાવે છે એમના લીધું, ધર્મી બીજાને ધર્મી બનાવે છે, પારસ મણી બીજાને પારસ મણી કરે છે, લોઢાને સોનું કરે છે, લોઢાને પણ પારસ મણી કરે છે. આત્માને જાણવા માટે પરિણામને સૂક્ષ્મ કરશે, સ્થૂળ પરિણામથી દ્રવ્ય જાણવામાં આવતું નથી. સ્થૂળ પરિણામથી સ્થૂળ પર્યાય જણાય છે, પર્યાયમાં પણ સૂક્ષ્મ પર્યાય સ્થૂળ પરિણામથી જણાતા નથી.
બરોબર,
પ્રગટ પ્રગટેલી દશામાં પણ જ્યાં સ્થૂળ સૂક્ષ્મનો આટલો ભેદ છે, તો પછી જે પ્રગટ ઉત્પાદરૂપ નથી, દ્રવ કે જે સામર્થ્યરૂપ છે, એને જાણવામાં તો પરિણામને સૂક્ષ્મ કર્યા સિવાય બીજો કોઈ અમારો સ્થો
નથી.
આત્માને જાણવા માટે પરિણામને સૂક્ષ્મ કર. જે બહારમાં તને શુભરાગ આદિ થાય છે, કષાયની મંદતાના પરિણામ એ ખૂબ પરિણામ છે. પરલક્ષી જ્ઞાનના પરિણામ, શાસ્ત્રાદિના સ્વાધ્યાયના પરિણામ એ સ્થૂળ પરિણામ છે, એનાથી આત્મા નથી જણાવતા. આત્મા એ સૂક્ષ્મ દ્રવ્ય સ્વભાવ સ્વરૂપ છે, એ સૂક્ષ્મ ઉપયોગે અને સૂક્ષ્મ પરિણામ એ જણાય છે. સૂક્ષ્મ ઉપયોગનો વિષય અનેક જગ્યાએ ઉપયોગ સમજવા માટે અનુભવથી એ વિષયને સમજવો જોઈએ. જેમ કે કોઈ રીતે છું માણસ કઠોર શબ્દની અંદર ફટકો આપે તો પણ સૂક્ષ્મતાથી સમજનારો સમજે છે મારા ઘટની વાત કરે છે, મારા વૃદ્ધિ છે, વૃદ્ધિ છે, અને મને નુકસાન ન થાય એટલા માટે આ પદ્ધતિથી વાત કરે. દુઃખ લગાડવું જોઈએ
નહીં,
છોકરાનો પણ વિશ્વાસ છે, અમારે ઉપેક્ષિત એટલો વિશ્વાસ છે. એટલે અમારે બીજો દ્રષ્ટાંત, કોઈ દ્વેષ કરનારો, દ્વેષ રાખનારો જીવ દાઢમાંથી પ્રશંસા કરે ત્યાં વિશ્વાસ રહી શકે મારી પ્રશંસા કરતો નથી એ પણ દાઢે, અથવા તો પ્રશંસા કરે છે તો ક્યાંક ફસાવાનો એને પ્લાન કરેલો લાગે
છે.
મારો રૂપ કરેલો હતો અવિશ્વાસ થઈ પ્રવૃત્તિ જોઈએ તો ભૂલી જાય, પ્રવૃત્તિ જોઈએ તો ભૂલી થાય, ભૂલ ખાય તો નુકસાન
થાય.
પરિણામ સુખમ કરવા માટે જે પરિણામ સુખમ કરવાનું શું કરવા એ તો આ વિશે છે. જો આમાં પરિણામ સૂક્ષ્મ કર્યા કે નથી
આમાં તો સીધું એમ લાગે કે ઓલા પર વિશ્વાસ હતો, ઓલા પર અવિશ્વાસ હતો,
એટલે એ રીતે માણસને કંટી લીધો. પછી એ રીતે
એમાં શું છે કે એમાં કોઈ ભૂલ ખાઈ જાય છે, કોઈ પ્રશંસા કરે
ખાઈ જાય છે
અને એની પ્રશંસા સારી લાગે છે તો નુકસાન થઈ જાય છે. એના એને માને છે કારણ કે એ શું બધું સાચું છે. ગામની અંદર માણસ લખતાય છે ત્યારે શું થાય છે કે સામે માણસ એના હિતની વાત કરતો નથી, થાય છે ઉપયોગ ત્યાં શું થાય તો હિન્દુ એટલો છે ત્યાં ઉપયોગ એ સૂક્ષ્મ કરે છે કે નહીં, ચાહે વિશ્વાસ રાખીને કે ચાહે અવિશ્વાસ રાખીને, એનાથી જુદી વાત કરીએ. વિશ્વાસ અવિશ્વાસને એક સાઈડમાં રાખીએ,
સૂક્ષ્મ
ઉપયોગને ત્યાં પોતે સૂક્ષ્મ કરે છે કે નહીં આટલો પૂરો લેવો છે.
બરાબર
એવું સ્થૂળ સૂક્ષ્મ એવું પરિણામ થાય છે તો જે સૂક્ષ્મ વિષય છે એને સમજવા માટે ઉપયોગને સૂક્ષ્મ જ કરવો
પડશે.
કે પાણી જેવું રંગ વગરનું આરપાર દેખાય એવું કોઈ થવાનું ટ્રાન્સપેરન્ટ, તો પાણી છે, પેટ્રોલ છે, તેજાબ છે કે કોઈ બીજું કેમિકલ છે કે કોઈ દવા છે, ગ્લિસરીન છે, શું છે, એવા હજારો પ્રવાહી છે કે જેને રંગ નથી, તો એને સ્થૂળ ઉપયોગથી તો એનો કોઈ પ્રયોગ નહીં થઈ શકે. ચાલો પાણી છે હોય તેજા તો એને એના ગુણધર્મો શું શું છે, ક્યાં ક્યાં શું શું અસર કરે છે, ગુણધર્મ પ્રયોગ કરવા પડશે. સમજે જેટલા જેટલા એના ટેસ્ટ થતા હોય બધા ટેસ્ટ કરવા પડશે, એ ટેસ્ટ કરવામાં એનો સ્વભાવ પકડે છે, એ સ્વભાવને પકડવા વાળો ઉપયોગ છે તે સૂક્ષ્મ છે.
સ્વભાવ
માણસ પાસે જાઓ છો, સરકારી અધિકારી છે, તમારે એની પાસેથી કંઈ કામ કરાવવું છે અને કામ કરાવવું હોય ત્યારે એનાથી વિરુદ્ધ જઈને તો કામ કરાવી શકો નહીં, સત્તા એની પાસે છે, એને અનુકૂળ રહીને કામ કરાવી શકો નહીં. તો તમે બોલવામાં ક્યાંય એવી ભૂલ નહીં કરો કે જે એને અણગમતું હોય એવું બોલો. તો પહેલાં એના પ્રાઇવેટ સેક્રેટરીને મળી ગયો, સાહેબનો મૂડ કેમ છે અત્યારે, અત્યારે મૂડમાં છે કે વાત કરું નહીં તો ન કરું, મળી પાછા
સાહેબ ને શું શું ગમે છે ને શું શું નથી ગમતું એવું કાંઈક તમને ખ્યાલમાં હતો, એમનો સ્વભાવ કેવો, એમની પ્રકૃતિ કેવી, પણ એ તો એનો સેક્રેટરી હોય તો ખબર પડે, ન હોય ને સીધું મળવાનું હોય તો અભ્યાસ કરવો પડે, ગમે તે વાત ઉતાવળથી બોલી નાખતા નથી લોકો, પણ જે જે અનેક પ્રકારની વાતચીતમાંથી આ માણસની શું સ્થિતિ છે, એની માનસિક સ્થિતિ શું છે, કેવું માનસ ધરાવે છે, કેવો અભિપ્રાય ધરાવે છે, એ બધું એને સમજવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે છે કે નહીં, કાંઈ દેખાય છે એમાંથી, દેખાય કાંઈ નહીં, શરીરને કપડાં પહેર્યા છે, માણસની સાથે કામ કેવી રીતે લેવું, એ તો એનો થોડોક સહવાસ કરીને, થોડી વાતચીતથી પરિચય કરીને, ઉપયોગને સૂક્ષ્મ કરીને એને સમજવાની કોશિશ કરવી પડે છે. પહેલાં એને તો સમજી લઈએ પછી આપણા કામની વાત કરીએ, જો એને નહીં સમજીએ તો કામની વાત કરવા જતાં કામ થવાને બદલે કામ બગડી જાય. અનેક જગ્યાએ સૂક્ષ્મ ઉપયોગ બહારમાં પરિચિત વિષયોમાં પણ સ્થૂળ અને સૂક્ષ્મ ઉપયોગનો પ્રયોગ થાય છે. મુદ્દો તો આટલો છે કે બહારના પરિચિત વિષયોમાં પણ ઉપયોગ સ્થૂળ અને સૂક્ષ્મ કરી શકાય છે, એટલે સૂક્ષ્મ ઉપયોગ ન થઈ શકે, સૂક્ષ્મ પરિણામ ન થઈ શકે, કેમ થઈ શકે એ પ્રશ્ન નથી. અનાદિનું જે અજાણ્યું તત્વ છે એને જણાવવા માટે જ્ઞાન લક્ષણથી એને જ્ઞાન સ્વભાવ શું છે, જ્ઞાનના પર્યાયમાં જ્ઞાન લક્ષણ છે, એમાં જ્ઞાન સ્વભાવ શું છે, સ્વભાવનું લક્ષણ જ્ઞાન છે, જ્ઞાનમાં સ્વભાવ છે, એને સૂક્ષ્મ ઉપયોગથી સ્વભાવને ઓળખવા પ્રયત્ન કરવો
જોઈએ. બરાબર.
આત્માને જાણવા માટે પરિણામ સરસ બોલું છું, કેમ કે સ્થૂળ પરિણામથી દ્રવ્ય જાણવામાં આવતું
નથી.
કોઈ પણ વસ્તુને તપાસવી હોય તો તપાસ કરવાનો ઉપયોગ સૂક્ષ્મતા ધારણ કરે છે. એમ કહે છે કે જેને જે વિષયમાં અજાણ્યો હોય એ વિષયમાં એને જાણપણું મેળવવું હોય તો એ સંબંધીની જિજ્ઞાસા ઊભી થાય છે, તો જિજ્ઞાસા વૃત્તિમાં ઉપયોગ સૂક્ષ્મતા. કોઈ એમ કે આમાં અમારે કયા પ્રકારે ઉપયોગને સૂક્ષ્મ કરવો, આ પ્રશ્ન થવા જોઈએ છે. અહીંયા આ પ્રકારમાં અમારે કયા પ્રકારે ઉપયોગને સૂક્ષ્મ કરવો, કે પ્રથમ જ જિજ્ઞાસાથી ઉપયોગની સૂક્ષ્મતા થાય છે.
બરાબર.
જે વિષયમાં જિજ્ઞાસુ વૃત્તિ જ્યાં જ્ઞાન આવે છે, જિજ્ઞાસુ વૃત્તિ એ પ્રવર્તવા લાગે છે ત્યારે એમાં ઉપયોગની સૂક્ષ્મતા આવે છે. તપાસ કરવામાં ઉપયોગની સૂક્ષ્મતા છે. હું કોણ છું, હું કેવો છું, જ્ઞાન સ્વભાવી કયો એટલે કેવો, એમ જ્યાં પોતાને સમજવા માટે ને ઓળખવા માટે જે જિજ્ઞાસા થાય છે ને એ જિજ્ઞાસામાં જેટલી જિજ્ઞાસા તીવ્રતા પકડે છે એટલો ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય. સર્વજ્ઞે જેના ગુણગાન કર્યા છે, ઉત્તરમાં છે ચોથી મીટી, સર્વજ્ઞે જેના ગુણગાન કર્યા છે એવી અનંત અપાર અપાર મહિમા વાળી ચીજ આત્મા છે પણ કે જેના સામર્થ્યનો પાર નથી, જેની આશ્ચર્યતાનો પાર નથી, જેની અદ્ભુતતાનો પાર નથી, એ છે કોણ, એ જે પ્રશ્નચિહ્ન છે શાસ્ત્રની અંદર, પ્રશ્ન ઉત્તરથી કેટલી વાર નિરૂપણ ચાલે છે એની પાછળ એ હેતુ છે કે જેને આવી અંતર જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે એને આ સ્વરૂપનું નિરૂપણ કહેવામાં આવે છે. છઠ્ઠી ગાથાનું મથાળું જે છે કે આવો જ્ઞાયક તત્વ આત્મા કોણ છે તે જાણવું જેને જરૂરી છે તેને આ ઉત્તરરૂપ ગાથા કહેવામાં આવે છે. તે જ્ઞાયક આત્મા કેવો છે તે જાણવું જરૂરી છે, એને જાણતા મને દુઃખ છે અને એ જાણતા મને
સુખ છે,
સુખ છે એમ જરૂરિયાત જેને લાગે છે એને જાણવાનો યથાર્થ પ્રયાસ થાય છે, કેમ કે ત્યાં ઉપયોગ સૂક્ષ્મ થાય છે. વગર જરૂરે વગર જિજ્ઞાસાએ સાંભળે કે વાંચે તો પણ એમાંથી ઉપયોગ સૂક્ષ્મ થઈને સૂક્ષ્મ વિશે એવો આત્મા સમજાતો
નથી, ઉપર ઉપરથી ચાલ છે.
જ્ઞાન માર્ગમાં આગળ વધવામાં આ એક લાલ બત્તી મૂકી છે કે તને જે કાંઈ જાણવા મળે સમજવા મળે એમાં તું એવી સ્થિતિએ કદી આવીને નહીં ઉભો રહેતો કે હું જાણું છું ને હું સમજું છું. જ્યાં સુધી તને અનુભવ થાય નહીં ને નિરાવરણ દશા પ્રગટે નહીં ત્યાં સુધી હું જાણું છું એ વાતને તું ભૂલી જજો.
બરાબર,
નહીતર તારી જિજ્ઞાસા ખલાસ થઈ છે ને જિજ્ઞાસા ગઈ એટલે તારું મૃત્યુ ગયું. હું જાણું છું એમાં જિજ્ઞાસા વહી જશે, જિજ્ઞાસા ગઈ ત્યાં
બધો ગયો ખલાસ, તારો ભાઈ
ખલાસ, રસ્તો બંધ થઈ
ગયો.
ઉપયોગ સ્થૂળતા છોડી શકશે નહીં ને સૂક્ષ્મ ઉપયોગ તારો થઈ શકશે
નહીં. બરોબર,
જોકે તકલીફ અહીંયા થોડીક છે કે જાણ્યું હોય ને સમજો હોય એને એમ કેમ થાય કે હું જાણ્યું નથી હું સમજ્યો નથી, આ તકલીફ છે. શું બુદ્ધિ હોય શોષણ હોય જાણવા મળે છે, જાણે છે સમજે છે અને જાણતો નથી ને સમજતો નથી એમ કેમ લેવું? એક હકીકત તો ઊભી થઈ છે કે પહેલા એ વિષય થી કાંઈ અજાણ્યો હતો, જેને વાંચ્યું ને સાંભળ્યું ત્યારે જાણવા તો મળ્યું છે, પણ એવું જાણવું એ જાણવાના ફળને ન લઈ આવે અથવા એ જાણવું જાણવાના ઉપયોગમાં આવીને એનો અનુભવ ન કરાવે ત્યાં સુધી એને શું જાણ્યું? ત્યાં સુધી જાણ્યું એ જાણ્યું નથી. જે જાણવા મળ્યું છે એને લાગુ કરીને એનો ઉપયોગ ન કરી શકે અને એનું ફળ ન આવે ત્યાં સુધી એને જાણ્યું શું? અનુભવ ગોચર કરવી વિષય નો અમલ કરવો એ વાત સાથે ને સાથે છે, એ વાતને દૂર રાખવાનો ક્યાંય પ્રશ્ન છે
નહીં.
કક્ષા પેલા જાણી લે તો આ પરિસ્થિતિ પેદા થાય છે, પેલા ઘડાઈ ગયું બહુ ખબર જ છે, તો આમાં કઈ નવું છે નહીં.
એ થાય છે, એવી પરિસ્થિતિ થાય છે કે પહેલાથી દ્રષ્ટિકોણ જેને જાણવાનો યુગ છે, આ જાણેલું આ જાણેલું આ જાણેલું આ જાણેલું આ શાસ્ત્રમાંથી બધા શાસ્ત્રમાંથી જાણેલું 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 એ જે એને ધારણા કરવાની જે પદ્ધતિ છે જાણવાની પદ્ધતિ છે એમાં ધારણા તો થઈ શકશે, સામર્થ્ય વર્તમાન વર્ષમાં પણ એને નુકસાનનું કારણ થશે, કેમ કે મેં જાણ્યું છે એને દૂર નહીં કરી શકે, હકીકત તો ઉભી થઈ જ છે, એની જિજ્ઞાસા મરી જશે. જ્ઞાન માર્ગે ચાલનાર ને આગળ વધતા જિજ્ઞાસા મરી જાય તો એને બહુ મોટું નુકસાન છે, એના જેવું બીજું કોઈ નુકસાન થશે. સૌથી મોટી ફસામણ સ્વામીભાવની પ્રાપ્તિ કરવી, આત્મકલ્યાણની પ્રાપ્તિ કરવી. સંગની પંચેન્દ્રિય જીવના પરિણામનો એક હિસાબ કિતાબ ભગવાને મૂક્યો છે, કે એને પ્રયોજન હોય ત્યાં એનો વિષય ઉપયોગ શિક્ષણ થાય, જ્યાં જેને પ્રયોજન હોય ત્યાં એનો ઉપયોગ શિક્ષણ થાય.
બરોબર.
પ્રયોજનના વિષયમાં આ જીવ પ્રયોજન ને જે મુખ્ય કરે છે અને બાકી બધાને ગૌણ કરે છે, કોઈને ગણકારે નહીં. એના પ્રયોજન એમ લાગે કે આમાં પ્રયોજન સચવા છે, બધાને ગૌણ કરી શકે, કોઈને ન ગણકારે. પ્રયોજનના વિષયમાં હંમેશા ઉપયોગ સૂક્ષ્મ છે. આ એનો નિયમ છે. તો જેને ભાવના છે, સ્વરૂપ પ્રાપ્તિની જેને ભાવના છે, એને એ વિષયનો ઉપયોગ સૂક્ષ્મ થશે. સ્વરૂપ પ્રાપ્તિની જેને સ્વરૂપની જિજ્ઞાસા છે, એને એ વિષયનો ઉપયોગ સૂક્ષ્મ થશે.
બરોબર.
જેને જરૂરત છે એ પ્રયોજન નથી, એને એ વિષયનો ઉપયોગ સૂક્ષ્મ થાય. ન થાય એવું નથી. એ પોતાને જ્યાં જ્યાં પ્રયોજન હોય ત્યાં વિચારવું, પ્રેક્ટિકલી ખબર પડશે કે ઉપયોગ ઘણો સૂક્ષ્મ કામ કરે છે, બહુ સૂક્ષ્મતાથી ઉપયોગ કામ કરે. અરે દેખાતા સ્થૂળ બુદ્ધિ વાળા જીવોનો ઉપયોગ પણ ત્યાં સૂક્ષ્મ થાય છે. તો જે ઘણા વિચિક્ષણ હોય એનો ઉપયોગ સૂક્ષ્મ ન થાય પ્રશ્ન ક્યારે છે? વિચિક્ષણ તો થાય, કઈ સવાલ નથી.
અન્ય પદાર્થોને જાણવાનું જે વારંવાર વિચારાયા કરે, આ જ્ઞાન લો, આ જ્ઞાન લો, એની અંદરમાં ચારિત્રનીય સ્થિરતા કારણ છે કે શું કારણ છે?
એને પ્રયોજનને ગૌણ કરીને માત્ર માહિતી મેળવવું ને જાણી લેવાનો જે લોભ છે, એની પાછળ ઊંડે ઊંડે કાંઈક ને કાંઈક આશય રહેલો હોય છે, હેતુ રહેલો હોય છે. એને પોતાને સ્પષ્ટ ભાવ કરે આવું હું જાણીશ તો ક્યાંક કહીશ, કહીશ એટલે મારો દેખાવ કરીશ, બતાવીશ કે હું પણ ઘણું માન કામ કરતો. તો શાસ્ત્રમાં તો જિજ્ઞાસુને પૂછે છે ઘણી વાર, ભાઈ તારે કાંઈ કોઈને કહેવા કે બતાવવા માટે તો જાણવું નથી ને? જણાય એ દિશાની અંદર ચોકડી પહેલેથી મૂકી દીધી ને જણાય જવાય નહીં એનો તું સાવધાની રાખજે. એને ખબર બહુ સ્પષ્ટ ન હોય ને વિચાર્યું હોય, પણ તોય ઊંડે ઊંડે જાણવાની પાછળ કાંઈક એને હું જાણ આનો આ આ વિષયનો હું જાણનાર છું, મારો જાણીતો વિષય છે, આગળ વધેલો છું, એવો ક્યાંક પણ એમાં પ્રયોજન ઊંચું થઈ જવાનું. મારા હિત માટે મારે જાણવું છે એ વાત ન રહી, કોકના માટે જાણવું છે એ વાત રહી. મૂળ પ્રયોજન ચૂકી જાય એટલે બીજી આડોડાઈ ઉભી થયા વિના એ આડો હાઈલો, એ આડો હાઈલો, એ આડો થઈ છે.
હું
તે ભીખ માગે ને બીજાને દાન દેવાની વાત કરે ને, હજી પોતાનું હિત કરતો નથી, બીજાનો ઉપકાર કરવો છે. નીકળી પડ્યા, કોણ નીકળી પડ્યા? કે ભિખારી લોકો નીકળી પડ્યા. શા માટે નીકળી પડ્યા? કે દુનિયાને નવાજી દેવા માટે નીકળી પડ્યા. ન્યાલ કરી દીધું, સાબાસ ભિખારી કેમ નહીં? આ સ્થિતિ છે, હાસ્યાસ્પદ સ્થિતિ. જો અન્ય અન્ય વિષયને જાણવા દેશ તો વિષય એટલો બધો બળો છે, એક રસમ ને અનંત ગુણધર્મ, એક પર્યાય ને એના અનંત ધર્મ છે. કેટલા જાણે સૂક્ષ્મની શક્તિ શું, પાંદડો એવો સૂક્ષ્મ કેટલું કામ કરવાનું, ચાર ડગડા હાલશે ને થાકી જવાનું, એ દિશામાં કે જે જીવો આત્માને જાણ્યા સિવાય જગતને જાણવા જાય છે તે બંધાય છે, તે પોતે બંધાય છે, બંધનમાં પડે છે, એનું જ્ઞાન વિકાસ નહીં પામે પણ એને બંધન થઈ જશે,
બંધન
આત્મા બંધાશે. માટે એકમ જાણે સો સર્વમ જાણે, એકને જાણ્યો તેને સર્વ જાણ્યો. અત્યારે ભલે ઉપયોગે કરીને સર્વને નથી જાણ્યું પણ કેવું જ્ઞાન થતા તો બધું જ્ઞાન દર્પણમાં પ્રતિબિંબિત થઈ જવાનું છે. એટલે જાણવાની એવી રીતે પરને જાણવાની ને ઘણું જાણવાની જિજ્ઞાસા પહેલેથી જ ન થવી જોઈએ, અને થયું હોય તો અસ્ત થઈ જવી
જોઈએ.
આ કરવા જોઈએ, મારું હિત કેટલું, મારો ઉપયોગ છે. સાચી વાત તો એ છે કે જેને ભૂખ લાગી હોય એને તો ખાવા જ જોઈએ, ને તરસ લાગ્યું હોય એને પાણી જોઈએ. એ બીજા કાયલા કરે
નહીં,
વગડા પણ કરે ખાતા ખાતા ભૂખ ન લાગી હોય. આમ છોકરો તો ભૂખ લાગી હોય ફટફટ ખાવા, ન ભૂખ લાગી હોય તો
કાયલા કરે.
જ્યારે એને એમ પ્રશ્ન ઉઠે છે, પોતાનો પ્રશ્ન થયો ભાઈ કે ભાઈ આ શું ચંદ્ર છે એના ઉપર આજના લોકો જે આવે અને જૈન દર્શનમાં તો એવું કાંઈ નથી આવતું, આજે લોકો ચંદ્ર કે જે આવે, તમે શું કહેવા માગો છો? તમે તો કુદરતી જમવા ગયા તમે વાર હશે કાંઈ એના પ્રશ્ન. ભાઈ મને તો ભૂખ લાગી છે, એ સમજા કે મારું થાય છે એમને કહેતા હશે, ભૂખ લાગી છે એટલે ભૂખ લાગે છે એટલે આ ભૂખ લાગે એમાં આવા પ્રશ્નો ન આવે. જો તમને અશાંતિ હોય, અપમાન દુઃખ હોય તો અશાંતિ ને દુઃખ ટાળવાના વિશે ને વિચારો, ચંદ્ર નું શું કામ છે ત્યાં? ચંદ્ર ઉપર કોઈ જઈ શકતા હોય ને ન જઈ શકતા એને શું કહેવું છે? કે જૈન દર્શન નું પ્રમાણ સાચું ક્યાં રહે? વિજ્ઞાની એ તો વિરુદ્ધ શોધ કરી લીધી, એ વિષયમાં તો શું લાંબી ચર્ચા છે. સરવાળે એ ચર્ચામાં તમે એવું આવશો બધા પણ જયારે ભૂખ ન લાગી હોય ને કે આત્માને જાણવા માટે પરિણામને સૂક્ષ્મ કર, સૂક્ષ્મ પરિણામથી આત્માને જાણવા યોગ્ય છે, સ્થૂળ પરિણામથી દ્રવ સ્વભાવ જાણી શકાતું નથી એવી એક સૂચના છે. તેથી સ્થૂળ ઉપયોગ્ય કરીને વિષય કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
ભગવાન જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય હો, સનાતન દિગંબાધ્યાન ધારમનો જય હો.